એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છે ને, એ એવી દુનિયાની વાત છે જે આપણી આસપાસ જ છે, પણ એમ કે આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ. હું વાત કરી રહી છું એડેલ વોલ્ડમેનની 2024માં આવેલી નવલકથા હેલ્પ વોન્ટેડની.
હા,
આ એ પુસ્તકોમાંથી એક છે જે વાંચ્યા પછી તમે કોઈ મોટા સુપર સ્ટોરમાં જાઓ ને તો ત્યાં કામ કરતા લોકોને એકદમ અલગ નજરથી જોવા લાગો.
તમે બિલકુલ સાચી વાત પકડી. એડેલ વોલ્ડમેનની ખાસિયત જ એ છે, એમની પહેલી નવલકથા હતી ધ લવ અફેર્સ ઓફ નેથેનિયલ પી.
હા, એ તો ખૂબ વખણાઈ હતી.
ખૂબ જ. એણે તો બ્રુકલિનના બૌદ્ધિક અને કહેવાતા સર્જનાત્મક વર્ગની પોલ ખોલી નાખી હતી. એનાથી આ નવલકથા તદ્દન અલગ છે. મતલબ કે ત્યાં લેખિકાએ એક વિશેષાધિકૃત વર્ગની વાત કરી હતી, જ્યારે અહીંયા એ આપણને અમેરિકાના એક સામાન્ય ઔદ્યોગિક શહેરના બ્લુ કોલર કામદારોના જીવનમાં લઈ જાય છે.
અને મને લાગે છે કે આ જ એક મોટો અને હિંમત ભર્યો કૂદકો છે.
ચોક્કસ.
અને આ જ વાત આ નવલકથાને એમ કહી શકાય કે વધુ શક્તિશાળી બનાવે છે. આ એક વર્કપ્લેસ ફિક્શન છે, પણ એ માત્ર ઓફિસ પોલિટિક્સની વાત નથી.
ના, જરાય નહીં.
તે અમેરિકન અર્થતંત્રના પાયામાં રહેલા એવા લાખો લોકોના સંઘર્ષની વાત છે જેમનો અવાજ, મતલબ કોઈ સાંભળતું નથી. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ નવલકથા કેવી રીતે મેરિટોક્રેસી, એટલે કે પેલો જે ખ્યાલ છે કે યોગ્યતાના આધારે સફળતા મળે, એના પર ગંભીર સવાલો ઊભા કરે છે.
બરાબર. અને એ પણ કે સ્થિરતાની એક નાનકડી આશા એ કેવી રીતે માણસો વચ્ચેના સંબંધોને એકદમ બદલી નાખે છે.
ચાલો તો પછી આ દુનિયામાં પ્રવેશ કરીએ.
હા, ચોક્કસ.
વાર્તાનું કેન્દ્ર છે ટાઉન સ્ક્વેર નામનું એક વિશાળ સુપરસ્ટોર. એ ન્યૂયોર્કના એક કાલ્પનિક શહેર સેનોવરમાં આવેલો છે. અને આ એવી જગ્યા છે જ્યાં પેલી ફ્લોરસેન્ટ લાઇટોના સતત ગુંજારો નીચે જાણે સમય થંભી ગયો હોય. અને આ થંભી ગયેલા સમયમાં એક વિભાગ છે જેનું નામ જ મને લાગે છે કે બધું કહી દે છે, મિસેલેનિયસ, અથવા ટૂંકમાં મિસ્ક, એટલે કે પરચુરણ. અહીં કામ કરતા કર્મચારીઓનું જીવન પણ જાણે પરચુરણ બની ગયું છે.
બહુ સુંદર રીતે તમે એને રજૂ કર્યું. આ વિભાગના કર્મચારીઓનું કામ છાજલીઓ પર સામાન ગોઠવવાનું છે, પણ એમના મનમાં તો એક સ્થિર જીવનના સપના ગોઠવાઈ રહ્યા છે.
બરાબર.
એમની દુનિયા ઓછા પગાર, ક્યારે બદલાઈ જાય નક્કી ન હોય એવી શિફ્ટ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા લાભો વિનાના ભવિષ્યની સતત ચિંતાથી ઘેરાયેલી છે.
એટલે એક પ્રકારની સતત અસુરક્ષા.
બરાબર. એ લોકો એકબીજાના દુઃખના ભાગીદાર છે, એક નાનકડો પરિવાર બની ગયા છે. પણ આ શાંત પાણીમાં એક પથ્થર ફેંકાય છે.
અને એ પથ્થર ફેંકે છે એમનો મેનેજર ટીમ.
હા.
તે એક જાહેરાત કરે છે જે આખા વિભાગમાં વીજળીના કરંટની જેમ ફેલાઈ જાય છે. અને એ જાહેરાત છે, વિભાગમાં એક ફૂલ ટાઈમ નોકરીની જગ્યા ખાલી છે.
અને આ કોઈ સામાન્ય પ્રમોશન નથી, આનો અર્થ છે નિશ્ચિત પગાર, નક્કી કલાકો, હેલ્થ ઇન્સ્યોરન્સ અને
સૌથી અગત્યનું સ્થિરતા.
સ્થિરતા, બરાબર. આ એક લાઈફ જેકેટ જેવું છે જે કોઈ ડૂબતા માણસને દેખાય.
પણ લાઈફ જેકેટ એક જ છે
અને દાવેદાર ઘણા છે. અહીંથી જ લેખિકા એક મનોવૈજ્ઞાનિક નાટક શરૂ કરે છે. જે સહકર્મીઓ ગઈકાલ સુધી એકબીજાને ટેકો આપતા હતા એ હવે એકબીજાના હરીફ બની જાય છે.
એટલે અહીંથી જ વાર્તાનો મૂળભૂત પ્રશ્ન શરૂ થાય છે, ખરું ને, કે શું આ સ્પર્ધા એમની માનવતા પર હાવી થઈ જશે અને સ્થિરતા મેળવવા માટે કોણ કઈ હદ સુધી જશે.
બરાબર.
તો આ સ્પર્ધાના કેન્દ્રમાં ચાર મુખ્ય પાત્રો છે અને દરેકની પરિસ્થિતિ અને દ્રષ્ટિકોણ તદ્દન અલગ છે. મને લાગે છે કે પાત્રોને સમજવાથી જ આપણે આખી સિસ્ટમને સમજી શકીશું.
ચોક્કસ.
તો શરૂઆત મેરિડેથથી કરીએ, જે આ વિભાગની સૌથી સિનિયર કર્મચારી છે.
હા, મેરિડેથ લગભગ 50 વર્ષની એકલ માતા. એના માટે આ નોકરી માત્ર પૈસાનો સવાલ નથી, પણ આત્મસન્માનનો સવાલ છે, વર્ષોની વફાદારીના પુરસ્કારનો સવાલ છે.
એટલે એવું માને છે કે આ નોકરી પર એનો હક છે.
બિલકુલ. તે દ્રઢપણે માને છે કે એની મહેનત અને અનુભવના આધારે આ નોકરી એને જ મળવી જોઈએ. એ જૂની પેઢીની વિચારસરણીનું પ્રતીક છે, ખબર છે, જે માને છે કે જો તમે ચૂપચાપ તમારું કામ કરો, વફાદાર રહો, તો કંપની તમારી કદર કરશે જ.
અચ્છા.
આ નોકરી એની દીકરીને એક સ્થિર ઘર આપવાની છેલ્લી તક જેવી છે.
અને એની બરાબર સામે છે નિકોલ. યુવાન, કોલેજ શિક્ષિત, મહત્વાકાંક્ષી, એ માને છે કે દુનિયા યોગ્યતા પર ચાલે છે. એના મગજમાં સ્ટોરને વધુ સારો બનાવવા માટેના કેટલાય વિચારો છે. એ માને છે કે જો તે પોતાની બુદ્ધિ અને કાર્યક્ષમતા સાબિત કરી દેશે તો નોકરી એને જ મળશે.
પણ એ એક વાત નથી સમજતી.
કઈ વાત?
કે એના સૂચનો એના મેનેજરને મદદ નહીં પણ પોતાની સત્તા પરના હુમલા જેવા લાગે છે.
ઓહ, બરાબર. આ બંને વચ્ચેનો તફાવત તો જાણે પેઢીઓ વચ્ચેના સંઘર્ષ જેવો છે.
એકદમ. મેરીડિથ વફાદારીમાં માને છે, નિકોલ નવીનતામાં. પણ આ સ્પર્ધામાં બે પુરુષ પાત્રો પણ છે જેમના અભિગમ સાવ જુદા છે. એક છે માઇલો.
માઇલો મને લાગે છે કે એ આખી નવલકથાનું હૃદય છે.
બરાબર કહ્યું. તે એક વિચારશીલ અને નિરીક્ષક યુવાન છે. પરિવારની જવાબદારીઓને કારણે આ નોકરીમાં ફસાયેલો છે. તે આસપાસ ચાલી રહેલી આખી રમતને સમજે છે પણ
એમાં ભાગ લેવા નથી માંગતો.
હા, તે ચૂપચાપ પોતાનું કામ કરે છે, એ આશામાં કે કોઈક તો એની યોગ્યતા જોશે. એક રીતે વાર્તાનું નૈતિક કેન્દ્ર છે. પણ પ્રશ્ન એ છે કે શું નૈતિકતાથી પેટ ભરાય છે?
સાચી વાત. અને ચોથો દાવેદાર એટલે લુકાસ, જે કદાચ સૌથી રસપ્રદ પાત્ર છે. પહેલી નજરે તો એ કામચોર અને મુજીલો લાગે.
હા, પણ હકીકતમાં તે વર્કપ્લેસ પોલિટિક્સનો સૌથી મોટો ખેલાડી છે. એ સમજી ગયો છે કે આ સિસ્ટમમાં સખત મહેનત કરતા વધુ જરૂરી છે મેનેજરને ખુશ રાખવો.
એટલે કે મહેનત નથી કરતો.
મહેનત કરે છે પણ સંબંધો બનાવવામાં. તે ટીમ સાથે રમતગમતની વાતો કરે છે, એની સાથે હસી મજાક કરે છે અને પોતાની જાતને એક બિનહાનિકારક અને મૈત્રીપૂર્ણ કર્મચારી તરીકે રજૂ કરે છે.
એટલે શું લેખિકા એવું કહેવા માંગે છે કે આજના કોર્પોરેટ જગતમાં મહેનત કરતા વધુ મહત્વ સામાજિક કુશળતાનું છે?
આ એક મોટો પ્રશ્ન છે જે નવલકથા ઉઠાવે છે. અને આ બધા પાત્રોના ભાગ્યનો નિર્ણય કોણ કરવાનું છે? મેનેજર,
ટીમ? અને ટીમ એ કોઈ ક્રૂર વિલન નથી.
ના, અને એ જ આ વાર્તાની સૌથી મોટી તાકાત છે. ટીમ પોતે પણ આ સિસ્ટમનો શિકાર છે. તે અસુરક્ષિત મધ્યમ વર્ગીય મેનેજર છે જે કોર્પોરેટ દબાણ અને પોતાના અંગત જીવનની નિષ્ફળતાઓથી પીડાય છે.
અચ્છા.
એની પાસે સત્તાનો એક નાનકડો ટુકડો છે અને તે એનો ઉપયોગ પોતાની અસુરક્ષાને સંતોષવા માટે કરે છે.
તો આ પાત્રો અને એમની આશાઓ સાથે સ્પર્ધા શરૂ થાય છે. જાહેરાત પછી તરત જ મિસ્ક વિભાગનું વાતાવરણ એકદમ બદલાઈ જાય છે.
હા, જે મિત્રો હતા એમની વચ્ચે એક અદૃશ્ય દિવાલ બની જાય છે. દરેક જણ પોતાની વ્યૂહરચના અપનાવે છે. મેરીડિથ પોતાની મહેનત બમણી કરી દે છે.
મતલબ વધુ કામ કરવા લાગે છે?
હા, મોડે સુધી રોકાય છે, બીજાના ભાગનું કામ પણ ઉપાડી લે છે, જાણે પોતાની જાતને સજા આપી રહી હોય. બીજી તરફ નિકોલ ટીમને ઈમેલ કરીને અને મીટિંગમાં નવા સૂચનાઓ આપીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. પણ એના દરેક સૂચનથી ટીમ વધુને વધુ અસુરક્ષિત અનુભવે છે.
અને લુકાસ એ પોતાની અલગ જ રમત રમે છે.
બરાબર. તે કામ ઓછું અને વાતો વધુ કરે છે. તે ટીમની ઓફિસમાં જઈને એની સાથે ફૂટબોલ મેચની ચર્ચા કરે છે. એ ટીમને એવો અહેસાસ કરાવે છે કે તે એનો મિત્ર છે, એની ટીમમાં છે.
અને માઇલો આ બધું જોઈને મનમાં ને મનમાં કડવાશ અનુભવે છે પણ કંઈ કહી શકતો નથી.
બરાબર. આ તણાવ ધીમે ધીમે વધતો જાય છે. નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગે છે. અને અહીં લેખિકા એક ખૂબ જ પ્રભાવશાળી તકનીકનો ઉપયોગ કરે છે.
કઈ તકનીક?
તે આપણને માત્ર પાત્રો શું કરે છે નથી બતાવતા પણ આપણને સીધા મેનેજર ટીમના મગજની અંદર લઈ જાય છે. અને સાહિત્યમાં ડ્રેમેટિક આયરની કહે છે, જ્યાં વાચકને એ સત્ય ખબર હોય છે જે પાત્રો નથી જાણતા.
એટલે આપણને ખબર છે કે ટીમ શું વિચારી રહ્યો છે.
હા, આપણને ખબર છે કે કર્મચારીઓ જે દોડમાં દોડી રહ્યા છે એ દોડ અને નિર્ણાયકના મનમાં ચાલી રહેલી દોડ તદ્દન અલગ છે.
આ ભાગ વાંચતી વખતે મને ખૂબ જ હતાશા થઈ, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ટીમનો નિર્ણય યોગ્યતા ઉપર આધારિત છે જ નહીં.
જરાય નહીં.
તે મેરીડિથની મહેનતને ગતિશીલતાનો અભાવ માને છે. એને લાગે છે કે મેરીડિથ જૂની અને ધીમી છે.
અને તે નિકોલની બુદ્ધિથી ડરે છે. એને ડર છે કે જો નિકોલને પ્રમોશન મળશે તો તે કદાચ એની પોતાની નોકરી માટે ખતરો બની જશે. એના નવા વિચારો ટીમને એની પોતાની નિષ્ફળતા યાદ અપાવે છે.
જ્યારે લુકાસ,
લુકાસનો હળવો અને મૈત્રીપૂર્ણ સ્વભાવ એને ગમે છે. કેમ? કારણ કે એને લુકાસ એક એવો કર્મચારી લાગે છે જેને સરળતાથી નિયંત્રિત કરી શકાશે, જે એની સત્તાને ક્યારેય પડકારશે નહીં.
આ કેટલું દુઃખદ સત્ય છે.
હા.
અને પછી એ દિવસ આવે છે, કોઈ મોટા ડ્રામા કે સંઘર્ષ વગર ટીમ શાંતિથી બધાને ભેગા કરે છે અને જાહેરાત કરે છે કે આ નોકરી લુકાસને મળશે.
એક ક્ષણે જાણે આખા રૂમમાંથી હવા ખેંચાઈ જાય છે.
એક ક્ષણ ખરેખર હૃદયદ્રાવક છે.
બહુ જ. મેરિડિથના ચહેરા પર વર્ષોની વફાદારીના અપમાનનો ભાવ છે તે ભાંગી પડે છે. નિકોલનો બુદ્ધિ અને યોગ્યતા પરનો વિશ્વાસ તૂટી જાય છે. એને આઘાત લાગે છે કે એના સારા વિચારોની કોઈ કિંમત નથી.
અને માઇલો?
માઇલો એક થાકેલી ઉદાસીનતા સાથે આ પરિણામ સ્વીકારે છે. જાણે એને પહેલેથી જ ખબર હતી કે અંત આવો જ કંઈક આવશે.
પણ લુકાસની જીતનો શું? શું તે ખુશ છે?
ના, એ જ તો વાત છે. એની જીત પણ અધૂરી છે. એને એક ક્ષણ માટે અપરાધ ભાવ થાય છે. એને ખબર છે કે તે આ નોકરીને લાયક નથી, પણ સિસ્ટમમાં ટકી રહેવા માટે એણે જે કર્યું તે જરૂરી હતું.
એટલે એક રીતે તે પણ આ સિસ્ટમનો ભોગ બનેલો જ છે.
બરાબર. સિસ્ટમે એને એક સારું માણસ બનવાને બદલે એક ચાલાક ખેલાડી બનવા મજબૂર કર્યો.
આ નિર્ણય પછી મિસ્ક વિભાગનું વાતાવરણ કડવાશ અને મૌનથી ભરાઈ જાય છે. સંબંધો તૂટી જાય છે. નવલકથા કોઈ સુખદ અંત નથી આપતી.
ના, જરાય નહીં. તે પાત્રોને એ જ નિરાશાજનક વાસ્તવિકતામાં છોડી દે છે જેમની આશાઓ મરી ગઈ છે અને તેઓ સિસ્ટમના અન્યાય વિશે વધુ જાગૃત બન્યા છે.
અને મને લાગે છે કે અહીં જ આ નવલકથા માત્ર એક વાર્તા ન રહેતા એક સામાજિક ટિપ્પણી બની જાય છે.
ચોક્કસ. તે આપણને મોટા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે.
બિલકુલ. તો ચાલો એના પર જ વાત કરીએ, નવલકથાના મુખ્ય વિષયો પર. સૌથી મોટો અને સ્પષ્ટ વિષય છે મેરિટોક્રેસીનો ભ્રમ.
હા,
આપણે બધા એવું માનીને મોટા થયા છીએ કે સખત મહેનત અને પ્રતિભાથી સફળતા મળે છે, પણ આ વાર્તા આપણી એ માન્યતાને તોડી પાડે છે. તો શું લેખિકા એમ કહેવા માંગે છે કે મહેનત કરવી નકામી છે?
મને નથી લાગતું કે તે એવું કહેવા માંગે છે. તે એમ કહેવા માંગે છે કે મહેનત જરૂરી છે, પણ એ પૂરતી નથી. સફળતા ઘણીવાર એવા અદ્રશ્ય નિયમો પર આધાર રાખે છે જેનો સંબંધ યોગ્યતા સાથે નથી, પણ સત્તામાં બેઠેલા લોકોને તમે કેવો અનુભવ કરાવો છો એની સાથે છે.
અચ્છા.
તે કહે છે કે સિસ્ટમ પોતે જ એવી રીતે બનેલી છે કે જેમાં પક્ષપાત, વ્યક્તિગત પસંદ નાપસંદ અને ખુશામત જેવી વસ્તુઓ
પ્રતિભા પર હાવી થઈ જાય છે.
બરાબર.
બીજો એક મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે શ્રમનું ગૌરવ. સમાજ જે કામને નાનું કે ઓછું મહત્વનું માને છે, જેમ કે છાજલીઓ ગોઠવવી, એમાં કામ કરતા લોકો પોતાનું આત્મસન્માન કેવી રીતે જાળવી રાખે?
આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ પાત્રો પોતાના કામમાં ગૌરવ શોધવાનો પ્રયાસ કરે છે, પણ સિસ્ટમ તેમને માત્ર એક નંબર તરીકે, એક સાધન તરીકે જુએ છે. એમની માનવતા, એમના સપના, એમની ચિંતાઓ, આ બધું કોર્પોરેટ જગત માટે અર્થહીન છે.
અને આ નવલકથા એ અદ્રશ્ય કામદારોનું માનવીકરણ કરે છે.
બરાબર. તે આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે કોઈ સ્ટોરમાંથી પસાર થઈએ છીએ ત્યારે છાજલીઓ ગોઠવનાર દરેક વ્યક્તિનું એક પોતાનું જીવન, એક પોતાની વાર્તા હોય છે.
અને મને લાગે છે કે આ વાર્તાનો અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ એ જ છે કે ખરી સમસ્યા મેરિડેથ, નિકોલ કે માઇલો વચ્ચેની સ્પર્ધામાં નથી.
ના,
તેઓ એકબીજાના દુશ્મન નથી.
સાચી વાત.
ખરી સમસ્યા એ સિસ્ટમમાં છે જે સૌથી સંવેદનશીલ લોકોને જીવનની પાયાની જરૂરિયાતો, જેમ કે સ્થિર નોકરી અને આરોગ્ય વીમો માટે એકબીજા સામે લડવા મજબૂર કરે છે. આ વાર્તા એ સિસ્ટમની ક્રૂરતાને ઉજાગર કરે છે જે આપણી સહાનુભૂતિને ખતમ કરી દેશે. તો આ વાર્તા આપણને એ શીખવે છે કે ખરી લડાઈ એકબીજા સામે નથી, પણ એ અન્યાયી વ્યવસ્થા સામે છે જે આપણને નાના નાના ટુકડાઓ માટે લડાવે છે.
અને તે આપણને રોજિંદા જીવનમાં અવગણવામાં આવતા લોકોમાં રહેલી સંપૂર્ણ માનવતાને જોવાની દ્રષ્ટિ આપે છે. કદાચ એ જ આ નવલકથાની સૌથી મોટી સફળતા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.